તારીખ 8/12/1994 શ્રી સમયસર કવચટીકા શ્લોક 152 અને 153 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
પરિસ્થિતિ છે તેમાં રંજિત પરિણામ નથી અને મિથ્યાત્વને અજ્ઞાન મટી ગયું હોવાથી પોતાના અતિન્દ્રિય અનાકુળ સુખને અનુભવ કરે છે. ત્યાં સુધી આપણે વળી કેવો છે ઉપરથી 5 મિનિટી જ્ઞાનમ સન તદ અપાસ્ત રાગ રચન જ્ઞાનમ સન જ્ઞાન સ્વરૂપે રહેતો થકો એનો અર્થ કર્યો છે કે જ્ઞાનમય હોતા જ્ઞાનમય ભાવમાં પોતે પરિણમન કરતા હોવાથી દૂર કર્યો છે રાગ ભાવ જેમાંથી એવો છે પોતામાંથી રાગ ભાવને ભિન્ન કર્યો છે એમ કહો કે દૂર કર્યો છે એમ કહો કેમ કે પોતે પોતાને જ્ઞાનમય પણ અનુભવે છે અને રાગમય પણ અનુભવતા નથી. અહીં એ પ્રશ્ન થાય કે રાગ છે છતાં રાગમય પણ કેમ અનુભવ કરતા નથી. રાગ થઈને રાગ મટીને સર્વથા વિતરાગ થયા હોય તો અમે માનીએ કે જ્ઞાનમય પણ પોતાનો અનુભવ કરે છે પણ રાગ પણ છે એમને તો રાગ પણ પોતાનો કેમ અનુભવ કરતા નથી. એની સામે ઉત્તરમાં પ્રશ્ન કરી શકાય કે તમને પણ જ્ઞાન પણ છે અને રાગ પણ છે તો તમે રાગ પણ તમારો અનુભવ કરો છો જ્ઞાન હોવા છતાં જ્ઞાન પણ કેમ અનુભવ કરતા નથી એનો શું જવાબ છે. રાગ અને જ્ઞાન જીવની અવસ્થામાં બંને હોવા છતાં એકનો અનુભવ થાય બેનો અનુભવ કેમ કે અસ્તિત્વ જ્યાં સ્થાપ્યું છે ત્યાં અનુભવ કરે છે જે અનુભવ ક્યાં કરે છે જે જ્યાં અસ્તિત્વ સ્થાપ્યું છે ત્યાં અનુભવ કરે છે. અજ્ઞાન દશામાં રાગમાં અસ્તિત્વ સ્થાપ્યું છે અનાદિથી તો જ્ઞાન હોવા છતાં રાગમય પણ અનુભવ કરે છે. પછી ભેદ જ્ઞાન દ્વારા અસ્તિત્વને બદલ્યું રાગમાંથી ઉપાડી લીધું જ્ઞાનમાં અસ્તિત્વનું સ્થાપન કર્યું તો રાગ હોવા છતાં જ્ઞાનમય પણ અનુભવ કરે છે. જ્ઞાનમય હોતા દૂર કર્યો છે રાગ ભાવ જેમાંથી એવો છે તેથી એના ઉપર વિસ્તાર કરે છે. હવે કર્મજનિત છે જે 4 ગતિના પર્યાય તથા પંચેન્દ્રિય ભોગ તે બધા આકુળતા લક્ષણ દુઃખરૂપ જ છે એવો જ સમ્યક દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે. શું કીધું કે આમ રાગભાવ દૂર કર્યો છે તેથી કર્મજનિત જે 4 ગતિના પર્યાય છે એમાં દેવની પર્યાય આવી જાય રાજાની પર્યાય શ્રીમંત શેઠની પર્યાય પણ આવી જાય એ બધા આકુળતા લક્ષણ દુઃખરૂપ છે અને પંચેન્દ્રિયના ભોગ પ્રત્યે જે પરિણામ જાય છે એ પરિણામમાં પણ આકુળતા છે તેથી તે દુઃખરૂપ છે એવો સમ્યક દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે. કોઈ એમ કહે એમાં દુઃખ છે એવું અમને તો લાગતું નથી દેવ લોકો દેવ થાય સુખી છે શ્રીમંત શેઠ રાજા થાય તો સુખી છે એવું લાગે છે એવું કેમ લાગે છે? કેવું મલિનતાને કારણે લાગે છે? કેમ લાગે છે? મલિનતાને કારણે લાગે છે. નિર્મળતા હોય તો એ દુઃખરૂપ લાગે. એનો અર્થ એમ છે કે જો નિર્મળતા હોય પરિણામમાં તો દુઃખ દુઃખરૂપ લાગે અને સુખ સુખરૂપ લાગે. પણ વિપર્યાસને લઈને, મલિનતાને લઈને સુખાભાસરૂપ જે દુઃખ છે, છે તો દુઃખ પણ સુખનો જેમાં આભાસ છે એ સુખરૂપ લાગે છે. મૂળ કારણ તો આ છે. સમ્યક દ્રષ્ટિ જીવ તો નિર્મળ મતિ સુજ્ઞાન વાળા છે, એટલે એમને ચાર ગતિના કોઈ પણ પર્યાય હોય તો પણ તે દુઃખરૂપ લાગે છે, અને પાંચ ઇન્દ્રિયના ભોગ છે એ તરફના પરિણામ છે એ પણ દુઃખરૂપ લાગે છે. એવો જ સમ્યક દ્રષ્ટિ જીવ અનુભવ કરે છે. એ કારણથી જેટલા કાંઈ સાતા અસાતારૂપ કર્મનો ઉદય છે તેનાથી જે કાંઈ ઈષ્ટ વિષયરૂપ અને અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે સમ્યક દ્રષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. એને બે ભાગ નથી. કર્મના ઉદયમાં સાતા ને અસાતામાં સાતા ઠીક અને અસાતા ઠીક નહીં. આ ઈષ્ટ અને આ અનિષ્ટ, આ સામગ્રી ઈષ્ટ અને આ સામગ્રી અનિષ્ટ, એવો ભેદ સમ્યક દ્રષ્ટિ પાડતા નથી. બંને અનિષ્ટ છે એમ જોવે છે. અનિષ્ટ એટલે વસ્તુ અનિષ્ટ નથી, પણ એ વસ્તુ પ્રત્યેના પરિણામ છે તે અનિષ્ટકારક હોવાથી વસ્તુ ઉપર આરોપ ઉપચાર કરાવવામાં આવે કે આ વસ્તુ અનિષ્ટ છે. વસ્તુ ઈષ્ટ અનિષ્ટ નથી. સમ્યક દ્રષ્ટિને વસ્તુ ઈષ્ટ અનિષ્ટ નથી, પણ એ તરફના પોતાના પરિણામ અનિષ્ટ છે, જીવના પરિણામ અનિષ્ટ છે એમ સમ્યક દ્રષ્ટિ અનુભવે છે, જાણે છે. કેમ કે તે આત્માની શાંતિને હણનારા છે. માટે સ્વાભાવિક જ છે, આકુલતા લઈને જન્મે. પરિણામ પર પદાર્થ બાજુ જેટલા જાય, ખેંચાય, એટલા આકુલતા સાથે જન્મે છે. એની સાથે સાથે તે, કેમ કે એમાં અશાંતિ થાય છે, એમાં શાંતિ થતી નથી, પ્રત્યક્ષ છે. માટે તે બધું અનિષ્ટ છે, અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણું કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતા નથી, ભોગવવા જ પડે. દ્રષ્ટાંત અશુભ કર્મનો આપ્યો, પછી શુભ કર્મને પણ એ જ રીતે એને ભોગવવા પડે, છોડ્યા છૂટતા નથી એમ કહે છે. જેમ કોઈ અશુભ કર્મના ઉદયે કોઈને રોગ આવ્યો તો કંઈ ગમે છે, દરિદ્રતા આવી તો કાંઈ ગમે છે, એ મટાડવા ઘણું કરે છે પણ કાંઈ ચાલતું નથી, એને ભોગવવા પડે. તેમ સમ્યક દ્રષ્ટિ જીવને પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે, જે સાતા સાતા રૂપ કર્મ પરિણામે બાંધ્યું છે, અજ્ઞાન દશામાં બાંધેલો છે. તેના ઉદયે અનેક પ્રકારની વિષય સામગ્રી હોય છે એમને, તો અજ્ઞાન ભાવે બાંધ્યું છે કે જ્ઞાને કરીને તો બાંધે નહીં, એટલે એનું ફળ તો આવવાનું છે. એ વિષય સામગ્રી હોય છે તેને સમ્યક દ્રષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, એને પણ દુઃખરૂપે અનુભવે છે. સુખરૂપે અનુભવતા નથી પણ દુઃખરૂપે અનુભવે છે. છોડવાને ઘણું કરે છે, અને એ અહીંયાથી તેનો ત્યાગ કરવા માટે પોતે અભિલાષી છે કે એને કંઈ રાખવાનું, એને માટે એને કંઈ એ પ્રત્યેના આકુલતાને વધારવાનું કોઈ કારણ નથી. ઠીક માનતા નથી, અઠીક માને છે, પરંતુ જ્યાં સુધી સપક્ષણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે. કેમ કે શ્રેણીમાં પછી બહારનો ઉદય નથી. છેલ્લા અંતર્મુખમાં એ પહેલાં તો બધા ઉદય મુનિ દશામાં પણ ઈષ્ટના પણ આવે, અનિષ્ટના પણ, સાતાના પણ આવે, અસાતાના પણ આવે. શું ચક્રવર્તી નમન કરવા પણ આવે અને કોઈ સિંહ વાઘેને ખાવા પણ આવે, બધું થાય. શું રોગ પણ થાય અને નિરોગતા પણ થાય. પરંતુ જ્યાં સુધી સર્પક્ષણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે, પરાણે પરાણે ભોગવે છે, ભોગવું નથી પણ પરાણે ભોગવે છે, પોતાના હાથની વાત નથી એમ જાણીને ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે તેથી અરંજિત છે, અંદરથી હૃદયમાં તો એમાં એને કાંઈ રસ નથી અને એમના પરિણામ પણ રંગાતા નથી, ઉદાસ ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા પણ ઉદાસ ભાવે રહે છે, એમાં એમને કાંઈ રસ પડતો નથી, એવું સહજ પરિણમન છે. ન્યાય આપ્યો હતો ને જ્ઞાનચંદજી આવ્યા ત્યારે, ભાઈ આ તો અઘાતીનો ઉદય છે, ઉદય છે એ બધો કયો સામગ્રીનો ઉદય છે, અઘાતીનો ઉદય છે, એ તો તને ઘાત કરતા નથી અને એ પૂર્વકર્મ અનુસાર આવવાના તે આવવાના, એમાં માથું લગાવવું જોઈએ નહીં, જ્યાં ઘાત કરે છે ત્યાં માથું લગાવે ને એમ કે છે, પુરુષાર્થ જ્યાં કરવાનો છે ત્યાં પુરુષાર્થ કર, આમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી, એમ એ જાણે છે, ઠીક છે, જે આવે એ આવવા દો, આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ, આવવા અજ્ઞાન ભાવે બાંધા છે, એ આવ્યા વગર રહેવાના નથી, માટે આવે તે આવવા દો, આપણે આપણા સ્વાનુભવના પુરુષાર્થમાં રહો, બસ પુરુષાર્થ ત્યાં સ્વાનુભવમાં રહેવાનો કરવાનો છે, જો સ્વાનુભવના પુરુષાર્થમાં લાગે જીવ અથવા સાધક અવસ્થામાં સમ્યક દ્રષ્ટિ લાગેલા રહે છે તો એને ઉદયની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઉદયની ચિંતા ત્યારે થાય કે પોતામાં લાગે નહીં, પોતામાં પુરુષાર્થ લાગે નહીં, ત્યારે એ પુરુષાર્થ પછી ફેરફાર કરવામાં લગાવે પણ એથી કાંઈ એનું ધાર્યું થાય અને એ કોઈ હાથની બાજી નથી, એટલે જ કહે છે કે પરવશ છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે તેથી અરંજિત છે, એના ઉપરથી બોધ લેવાનો કે જો સમ્યક દ્રષ્ટિ જીવનું પરિણમન એવું છે તો મુમુક્ષુએ પણ એની અંદર બને એટલું ઉદાસ ભાવે, ઉપેક્ષા ભાવે, અરસ પરિણામે રહેવું ઘટે, ત્યાં એમ થાય કે સમ્યક દ્રષ્ટિને તો સ્વરૂપનું અવલંબન છે, અમને તો અંદર સ્વરૂપનું અવલંબન નથી, એને તો આધાર સ્તંભ છે, એને વળગે છે, પકડી બેસી જાય છે, તો એ તો ટકી શકે છે, અમારે કોના આધારે ટકવું, એ વાત ઠીક છે કે એની પાસે આધાર છે, પણ એ આધાર લેવાનો પ્રયાસ કર્યો ત્યારે આધાર મળ્યો કે એમને અધરથી એમને આધાર આવી ગયો, તો પહેલેથી કઈ એમને આધાર લેવાનો પ્રયત્ન કર્યો તો તું પણ એ પ્રયત્નના ક્રમમાં લાગે જા, સમય દ્રષ્ટિ ભીન પડશે ને તું ભીન નહીં પડી શક, પણ જે તીવ્ર રસે કરીને ઉદય ભોગવવાના થતા હતા એ પ્રકારમાં આવીશ, એ પણ એ પ્રકારમાં નથી આવતા, તું પણ એ પ્રકારમાં નહીં આવ, પ્રકાર ફરી જશે અને એ કર્તવ્ય છે, એ રીતે એ કર્તવ્ય છે, ગમે તેવા તુચ્છ હૃદયના પ્રસંગમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું એ ઉજ્જવળ આત્માઓનું પરિણમન, સહજ પરિણમન છે, હે સ્વતઃ પરિણમન છે, ઉજ્જવળ આત્માઓનું સ્વતઃ પરિણમન છે, ભાવના બુદ્ધમાં આ વાત લીધી છે, એટલે શું કે પ્રતિકૂળતાની અંદર તો ઉદાસ થાય માણસ, કેમ કે એને ગમતી નથી પ્રતિકૂળતા, પણ અનુકૂળતામાં પણ સહજ વૈરાગ્ય નિરસપણો, એ ઉજ્જવળ આત્મા એટલે સુપાત્ર જીવની યોગ્યતાનું એવું પરિણમન હોય છે, એમ લેવું પાત્રતામાં એક પ્રકાર ઉભો થાય છે, જો પાત્રતા ન હોય તો આખે આખો એની અંદર કમાઈ જાય પોતે, માટે ભોગ સામગ્રી ભોગવતા સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે, સમય દ્રષ્ટિ કેવો છે એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે ભોગ સામગ્રી ભોગવતા હૃદયમાં અત્યંત વિરક્ત હોવાથી તેમને કર્મનો બંધ નથી પણ નિર્જરા છે. એટલે તો એમની દશા જોઈને જ્ઞાનીઓ વંદન કરે છે. જ્ઞાનીઓ પણ જ્ઞાનીઓને વંદન કરે છે. શાંત દશા તિનકી પહેચાને કરે કર જોડી બનારસી વંદન. અહીં દ્રષ્ટાંત કહે છે યત્કિલ કર્મ કરતારમ સ્વફલિન બલાત યોજયેત. કારણ કે આમ છે, આમ જ છે. યત એટલે કારણ કે, કિલ એટલે ખરેખર આમ છે, જેમાં સંદેહ નથી, નિશંકપણે આમ છે. શું એટલા જોરથી વાત કરે છે કે રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિ સંબંધી ક્રિયા તે ક્રિયામાં રંજિત થઈને તન્મય થઈને કરે છે જે પુરુષ, તેને જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે, તેમ પોતાના ફળ સાથે અવશ્ય જોડે છે. અર્થાત અવશ્ય કરતા પુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. શું જે કરતા થઈને પરિણમે એને પૂર્વકર્મનું ફળ ભોગવામાં સુખ દુઃખ દુઃખ થાય છે. સુખ તો શું થાય છે પણ દુઃખ થાય છે. જો પોતે કરતા થઈને પરિણમે છે, કરતા થઈને પરિણમે છે એટલે શું, અભેદ ભાવે પરિણમે છે, તન્મય થઈને પરિણમે છે, દુઃખ ભોગવે. તન્મય થાય તો દુઃખ ભોગવે, કેમ કે એ ક્રિયામાં રંજિત થઈને તન્મય થઈને કરે છે તો એના ફળ સાથે જોડે છે, એટલે અવશ્ય ક્રિયાના ફળનો સંયોગ થાય છે, એટલે ફળને ભોગવે છે, એટલે કે ફળને ભોગવતા દુઃખી થાય, થાયને થાય છે. એમાંથી ભાવાર્થ કાઢ્યો છે કે ભાવાર્થ આમ છે, સમ્યક દ્રષ્ટિનો ભાવાર્થ કાઢ્યો કે જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. વર્તમાનમાં કરતાપણું મોટી અને જ્ઞાતાપણું થયું તો ક્રિયાના ફળ સાથે એને કાંઈ સંબંધ નથી, પૂર્વના કર્મના ફળ સાથે એને સંબંધ છૂટી જાય છે. તેમ કોઈ માણસે એમ વિચારે કે ભાઈ શું કરીએ, અજ્ઞાન ભાવે પાપ થયું હોય તો એનું ફળ તો ભોગવવું પડશે ને, એ ફળ ભોગવતા તો બહુ દુઃખ થશે ને. તો કે પણ તું એ પહેલાં એ ફળ આવે એ પહેલાં જ્ઞાની થા. એવું તને અણગમતું ફળ આવે એ પહેલાં જ્ઞાની થા. જ્ઞાની થઈને અકર્તા થઈને જ્ઞાતા રહેજે, એ ક્રિયાનું ફળ તને ભોગવવામાં કાંઈ દુઃખ થશે નહીં. અથવા એનો અર્થ કે તું ભોગવીશ નહીં, એ ક્રિયાનું ફળ તું ભોગવીશ ને કર્મ ફળથી છૂટી જઈશ. જેમ જ્ઞાની નવા કર્મો બાંધતો નથી, એનો અર્થ કે વર્તમાન ઉદય સાથે જોડાતો નથી, એટલે વર્તમાન ઉદય એમને ભોગવતો નથી માટે નવા કર્મો બાંધતો નથી. એટલે નવા બંધનથી મટે છે ને વર્તમાનમાં પણ દુઃખથી છૂટે છે. નવા કર્મો બંધનથી છૂટે છે અને વર્તમાનમાં દુઃખથી છૂટે છે. એક સાથે બે ફાયદા છે, ડબલ ફાયદો. ભાવાર્થ આમ છે કે જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને બંધ થતો નથી ને નિર્જરા થાય છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ સામગ્રી ક્રિયાનો કરતા નથી, ક્રિયાનો કરતા એ નથી ને એનો ભોગતા પણ નથી. જે કરતા હોય તે ભોગતા હોય, ભોગતા હોય તે કરતા હોય, અને એ બંને અભેદ હોય તો જ સંભવિત છે. પર પદાર્થમાં કરતા પણ ભોગતા પણ કોઈ રીતે સંભવિત અને શક્ય છે જ નહીં. તેથી ક્રિયાનું ફળ જે કર્મ બંધ તે તો સમ્યક દ્રષ્ટિને નથી. તેથી વર્તમાન પરિણામની જે ક્રિયા છે એના ફળમાં કર્મ બંધ થાય એ સમય દ્રષ્ટિને થતો નથી, આપોઆપ નથી થતું. કેમ કે એનાથી ભિન્ન રહે છે, માટે થતો ક્રિયા છે ને ભિન્ન રહે છે, માટે બંધાતા નથી. એમ લેવું છે, દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે એ જ વાતને, ફરીને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે. કારણ કે પૂર્વોક્ત નાના પ્રકારની ક્રિયા કરતો થકો, અનેક પ્રકારની જે ઉદયમાં હોય સામગ્રી એની ક્રિયા કરતો થકો, ફલલિપ્સુ ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો કોઈ પુરુષ ક્રિયાના ફળને પામે છે. જે ફળમાં અભિલાષિત છે એને એનો ભોગવટો ભ્રાંતિથી પણ દુઃખરૂપ અનુભવવામાં આવે છે. શું છે એનો અર્થ? એ છે કે કોઈ પણ જીવ સુખને કે દુઃખને અજ્ઞાન દશામાં જ્યારે ભોગવે ત્યારે એને પહેલાંથી એની અભિલાષા હોય છે અને ભોગવે છે કે આમ કરીશ, પુણ્ય બંધાશે, પુણ્યનું ફળ આવશે અને હું સુખી થઈશ. એવી રીતે જ્યારે પુણ્યનો ઉદય આવે છે ત્યારે એને એમ થાય છે કે બરાબર છે, હું આવું ઈચ્છતો હતો, જે હું ઈચ્છતો હતો એવું મેં કર્મ બાંધ્યો છે તેથી અત્યારે મને એનો લાભ મળે છે, તો એને ભોગવતો જોવામાં આવે છે. અથવા ભોગવતો અભેદ થઈને અભેદ ક્રિયાએ અભેદ ભાવે ભોગવે છે, માને છે સુખને ભોગવું છું, છે સુખાભાસ રૂપ દુઃખ, ખરેખર તો દુઃખને ભોગવે છે. પણ એ પહેલાં એનો નિશ્ચય હોય છે એમ કહે છે. શું? જે તે ફળ ભોગવવા સંબંધે એનો નિશ્ચય હોય છે, સુખમાં સુખનો અને દુઃખમાં દુઃખનો. એ જે પૂર્વગ્રહિત નિશ્ચય છે એ જૂઠો નિશ્ચય છે, એ ખોટો નિશ્ચય છે, એ દુઃખે નથી અને એ પ્રકારમાં સુખે નથી. પોતે નિર્ણય કર્યો છે, નિશ્ચય પ્રમાણે એનું પરિણામ છે. એટલે આવ્યા પહેલા જ અનુકૂળતા, આવ્યા પહેલા અનુકૂળતાના સુખનો નિશ્ચય છે, પ્રતિકૂળતા આવ્યા પહેલા પ્રતિકૂળતાના દુઃખનો નિશ્ચય છે. એટલે આવે ત્યારે એ જ પ્રમાણે પરિણામ થઈ જાય. આ મિસકોન્સેપ્ટ છે પહેલેથી જ તે. એટલે પહેલા એ અભિપ્રાયને અને નિર્ણયને ફેરવી નાખવો જોઈએ. આ સ્વાધ્યાય એના માટે છે. ભાવાર્થામ છે, જે કોઈ પુરુષ ક્રિયા કરે છે નિરભિલાષ થઈને કરે છે તેને તો ક્રિયાનું ફળ નથી. આ નિરભિલાષમાંથી નિશંકતામાંથી નિર્ભયતા કાઢી. જે કોઈ પુરુષ ક્રિયા કરે છે પણ એમાં એને સુખની કે દુઃખની અભિલાષા નથી, કલ્પના નથી, નિર્ણય નથી, તેને તે ક્રિયાનું ફળ નથી. જા, એ ક્રિયા એની વાંજણી ક્રિયા છે, એ ક્રિયા એની ખરેખર ક્રિયા સફળ ક્રિયા નથી, નિષ્ફળ ક્રિયા છે. શું? 152 કળશ થયો. પ્રાપ્ત કરે છે એ આ નિર્વિકલ્પ ધ્યાન છે ને, જે સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ ધ્યાન થાય ત્યારે બંને પ્રકારના મોક્ષના કારણ એટલે નિશ્ચય કારણ અને વ્યવહાર કારણ એ બંનેને ધ્યાનથી પ્રાપ્ત કરે છે. ધ્યાનમાં જ વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો એમ કહે છે. પહેલા વ્યવહાર હતો ને પછી નિશ્ચય થયો એમ નહીં. નિશ્ચયને વ્યવહાર એક સાથે ઉત્પન્ન થાય છે. ક્યારે? પ્રથમ સ્વાનુભવ અને સમ્યક દર્શન નિર્વિકલ્પ ધ્યાનમાં થાય ત્યારે. બરાબર છે. દ્રવ્ય સંગ્રહ છે એમને. તેથી તેમાં પ્રયત્નશીલ થઈને તમે ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. દીર્ઘ મોક્ષ યતો ધ્યાને ન પ્રાપ્નોતિ યતો મુનિ નિયમાત. નિયમથી એમ છે. શું? નિયમથી પ્રાપ્ત કરે છે બંનેને. તસ્માત પ્રયત્ન ચિત્તા યુયમ જ્યુયમ ધ્યાનમ સમ અભ્યસ્ત. બરાબર છે. મોક્ષના કારણને પ્રાપ્ત કરે છે. મોક્ષ માર્ગ, મોક્ષનું કારણ નામ મોક્ષ માર્ગ, બંને પ્રકારનો એટલે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. બે છે એની અંદર, એટલે પ્રમાણ છે એ નક્કી થયું. પ્રમાણના પક્ષવાળા પકડે કે જુઓ પ્રમાણ છે, અંદર નિશ્ચય નથી. પ્રશ્ન શું છે? શુદ્ધોપયોગનો પ્રશ્ન છે. શુદ્ધોપયોગ પ્રમાણરૂપ છે કે નિશ્ચયનયરૂપ છે? પ્રમાણના પક્ષવાળાને તો પ્રમાણનું પ્રમાણ મળે છે ગાથામાંથી, અને બીજી જગ્યાએ નિશ્ચયવાળાને નિશ્ચયનું પણ મળે છે. બે એક પકડનારા બે પોતપોતાની વાત પકડી જાય, પકડીને બેહી રહ્યા છે. વાત બે છે ત્યાં, એક નથી પણ બે છે. કેમ કે નિશ્ચયના અવલંબન વિના જ્ઞાન પ્રમાણ થાય ને કોઈ દિવસ? અવલંબન નિશ્ચય સ્વરૂપનું અને અનુભવન સ્વસંવેદન રૂપ વર્તમાન પર્યાય એ ઉપર જ્ઞાન થઈ ગયું બંનેનું, એ પ્રમાણ જ્ઞાન, એ અધ્યાત્મનું નિર્વિકલ્પ પ્રમાણ એને કહેવાય છે. તસ્મિન આપતેતે તો અકંપ પરમ જ્ઞાન સ્વભાવે સ્થિતો નાને કેમ કુરુતે અથ કેમ ન કુરુતે કર્મેથી જાણાતે કહ. 153માં કોણ અમે તો જાણતા નથી. યેન ફલમ ત્યક્તમ સકર્મ કુરુતે ઇતિ વયમ ન પ્રતિમહ. જે સમય દ્રષ્ટિ જીવે કર્મના ઉદયથી છે જે ભોગ સામગ્રી તેનો અભિલાષ સર્વથા મમત્વ છોડેલ છે તે સમ્યક દ્રષ્ટિ જીવ નાનાવરણ આદિ કર્મ કરીને કરે છે એવી તો અમે પ્રતીતિ કરતા નથી. આચાર્ય મહારાજ ના પાડે છે, અમૃતચંદ્ર આચાર્ય દેવ પોતે એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિ તો એવા છે કે એને કોઈ કર્મના ફળની અભિલાષા હોતી નથી. સમ્યક દ્રષ્ટિની અવસ્થામાં તીર્થંકર નામ કર્મ બાંધે એવા સમ્યક દ્રષ્ટિ તીર્થંકર દ્રવને તીર્થંકરપણાના ઉદયની અભિલાષા હોતી નથી, પહેલેથી જ નથી હોતી. અને જેને અભિલાષા હોય એને તીર્થંકર નામ કર્મનું બંધન પણ થાય ને? એ તો નિદાન બંધ થયું, તો મિથ્યાત અવસ્થામાં થાય. કોઈ પણ પુણ્યની પદવીને અભિલાષાથી કોઈ બાંધવા ઈચ્છે તો એ નિદાન બંધ છે, અને અજ્ઞાન અવસ્થામાં જ એવું નિદાન બંધ થાય. એ શલ્ય છે જીવને, એ શલ્ય છે માયા મિથ્યાતને નિદાન, ત્રણ શલ્ય છે, એમાંનું એક શલ્ય છે. અને વૃત્તિ હોય તે નિશલ્ય હોય, પાંચમા ગુણ સ્થાને શલ્ય હોય એને ચોથા એનો હોય, કેમ કે ચોથો હોય અભિલાષ છોડેલ છે એટલે એનું સર્વથા મમત્વ છોડેલ છે. આ ઉદય મારો છે એમ છોડી દીધું છે. ઉદયના ઘરનો, આત્માના ઘરનો નહીં, આમ ફેર પડી ગયો છે. મારો ઉદય જ નહીં ને, પછી મારે શું લેવા દેવા? મારો ઉદય હોય એની સાથે મારે લેવા દેવા છે? જાઓ. પણ કર્મના ઉદયે કુટુંબ પરિવાર, મા બાપ, ભાઈ, પતિ પત્ની, દીકરા દીકરી આ બધું હોય એનું શું? એ સમ્યક દ્રષ્ટિને તો મુમુક્ષુ અવસ્થામાં જ ફેરફાર થઈ જાય છે કે મારે કોઈનું કાંઈ છે નહીં જાઓ. અહીંયાથી તો ઉપડે છે પુરુષાર્થનો. કુટુંબ પ્રતિબંધમાંથી છૂટે પછી સમ્યક દ્રષ્ટિ થાય ને, તો કુટુંબ પ્રતિબંધમાંથી છૂટે મુમુક્ષુ અવસ્થામાં, પછી સમ્યક દ્રષ્ટિને એનું મમત્વ હોય એ વાત રહેતી નથી. જાઓ. જે સમ્યક દ્રષ્ટિ જીવે કર્મના ઉદયથી છે જે ભોગ સામગ્રી તેનો અભિલાષ મને હો, આ મને હો તો સારું, આ મને હો તો સારું, એ મને એટલે મમત્વ કરવું છે એને, અભિલાષ એટલે ઈચ્છા છે એને, એ હોય તો મને સુખ, એ હોય તો મને સુખ, એ હોય તો સારું. એવું જેને છોડી દીધું છે તેવા સમય દ્રષ્ટિ જીવ એને જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ઇતિ વયમ, વયમ એટલે અમે, ન પ્રતિમા, અમે અમને વિશ્વાસ જ નથી એ વાતમાં. જેને મમત્વ છોડ્યું, અભિલાષ છોડી, એને જ્ઞાનાવરણી ક્યાંથી બંધાય એમ કે છે. ક્રિયા કરે છે તો કે પણ નિરભિલાષ થઈને કરે છે, મમત્વનો ત્યાગ થઈ ગયો છે માટે ત્યાં એને બંધન થતો નથી. એ દ્રષ્ટિએ સમ્યક દ્રષ્ટિને જોવે છે, એને કર્મવૃત બાંધે છે એમ દેખાતો નથી. આચાર્ય મહારાજને નથી દેખાણું એ નક્કી થયું, નહીં તો આચાર્ય મહારાજને દેખાય કે ન દેખાય? સૂક્ષ્મ દ્રષ્ટિ છે, સૂક્ષ્મ જ્ઞાન છે, નિર્મળ જ્ઞાન છે. નિર્જરા થાય તો આમને વગર તપે નિર્જરા થાય કે નહીં? તપ છે, અંદર અંતરંગ તપ છે. આ બહારમાં ભલે ભોગ સામગ્રી, પણ અંતરંગમાં તપ છે, માટે નિર્જરા છે. તપસા નિર્જરા છે. ભાવાર્થામ છે કે જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, પરંતુ નિર્જરા છે. બંધ તો કોને છે? જેને અપેક્ષા છે તેને બંધ છે. જે કર્મના ઉદય પ્રત્યે અપેક્ષાવાન છે એને બંધ છે. શું આ હોય તો ઠીક અને આ ન હોય તો ઠીક, બે અપેક્ષા થઈ હોય તો ઠીક, એક જ અપેક્ષા નથી. આ મને ન હોય તો ઠીક, એ પણ અપેક્ષા થઈ, અને જ્યાં અપેક્ષા છે ત્યાં બંધન છે. સમ્યક દ્રષ્ટિને અપેક્ષા નથી, ઉદાસીન છે ઉદય પ્રત્યે, તેને કર્મનો બંધ નથી. ઉદય આવે છે અને જાણે છે, ઠીક છે, પૂર્વ કર્મનો પ્રકાર છે એવો, જે હોય તે મારે લેવા દેવા નથી. જાઓ એમ કે ને, ફલાણા ને ત્યાં ફલાણું થયું તો કે જે હોય એમાં આપણે શું લેવા દેવા, અને આમ થયું તને તેમ થયું, આ ઘણા નવરા નળિયા ગણતા હોય છે ને, અને આમ થયું અને આમ થઈ ગયું અને આમ થઈ ગયું તેને એમ થયું, પણ હવે તારે કાંઈ લેવા દેવા ખરી? અનર્સદંડ એનું નામ. જે પોતાના ફરજમાં, પોતાના કાર્યમાં જે વ્યસ્ત છે, જેને ફુરસદ નથી, એ શું કહેશે કે ભાઈ પારકી પંચાયત શું કરો, આપણે શું લેવા દેવા, શું કરવા, કોઈની વાત આપણે શું લેવા દેવા, ચાલો જાઓ. એમ ઉદય છે એ પારકી વાત છે, ઉદય છે એ જ્ઞાની ને પારકી વાત છે, ઉદાસીન છે, મારે કઈ લેવા દેવા નથી, જાઓ. જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, પરંતુ નિદ્રા છે. કિંતુ, કિંતુ કહેતા કાંઈક વિશેષ, શું કાંઈક વિશેષ એટલે ખોલીને કહેવું છે અમારે કે એને કયા પ્રકાર વર્તે છે જેથી એને આ નિર્જરા છે. વિશેષ એટલે ખોલીને કહેવું છે, અંદરની વાત મર્મ ખોલીને કહેવા છે કે આ સમય દ્રષ્ટિને પણ અભિલાષ કર્યા વિના, એટલે ઈચ્છા વિના જ, બળાત્કારે જ, એટલે પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિય વિષય ભોગ ક્રિયા, તે પ્રાપ્ત થાય છે. આવી પડેલી વાત છે, બળાત્કાર એટલે પૂર્વ કર્મથી આવી પડેલી પરિસ્થિતિમાં એ ક્રિયા કરતો દેખાય છે, ઉદાસીન પરિણામે, ક્રિયા પણ ઉદાસીન પરિણામે. શું ડાક્ટર છરી લઈને શરીરને કાપે, દર્દીના શરીરને, એ વખતે એને ગુસ્સો આવતો હશે કે નહીં આવતો હોય? કેમ, છરીથી કોઈને શરીરને કાપે તો ગુસ્સો ન આવે કે ના? એ તો ક્રોધથી છરી મારે એને ગુસ્સો આવ્યો એમ કહેવાય. ડાક્ટરને ક્રોધ છે એ વખતે કે નહીં? કરુણા છે. માટે ક્રિયાથી બંધ હોય તો ડાક્ટરને પણ ક્રોધથી જે બંધ થવો જોઈએ તે ખૂનનો ઉભા કર્મ બંધાય અને ખૂનથી થતું જે કર્મ બંધાય તે બંધાય, પણ ડાક્ટરને તો બંધાતું નથી. માટે ક્રિયા છે તે બંધનું કારણ નથી, પરિણામે બંધ છે. કૃપાળુદેવે લીધું છે ને, ક્રિયા તો કર્મ, ક્રિયા તો એક કાર્ય છે, પરિણામે બંધ છે. જેવા પરિણામ હોય એ પ્રમાણે બંધ છે. શું પરિણામ? ક્રોધ ના હોય તો ક્રોધનો બંધ થાય, કરુણા હોય તો એ પ્રકારનો બંધ થાય. ક્રિયા તે કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગ તે ધર્મ. આ બધા સૂત્રો જેવા વાક્યો લખ્યા છે. ઉપયોગ તે ધર્મ, સ્વરૂપનો ઉપયોગ કરે તો જે નિજ ધર્મ અથવા જૈન ધર્મ છે, પરનો ઉપયોગ કરે તો અધર્મ છે, એ પણ ધર્મ છે. અધર્મ, અધર્મ નામનો ધર્મ છે. ઉપયોગ તે ધર્મ, જે અવલંબનને સાવધાની કરે એ પ્રકારનો એનો ધર્મ છે. જાઓ ફરીથી આ સમય દ્રષ્ટિ જીવને પણ અભિલાષ કર્યા વિના, જે તે ઈચ્છા વિના, અવશથી, પરવશથી, પૂર્વકર્મના દેનથી, દેણાથી, કારણથી, બળાત્કારે જ, એટલે ન ઈચ્છતો હોવા છતાં પણ, કુતઃપી કિંચિત અપી કર્મ. કુતઃપી એટલે કોઈ પણ જે કાંઈ કર્મ બાંધ્યું છે તે પૂર્વે, અજ્ઞાન પૂર્વે બાંધ્યું છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિય વિષય મોહ ક્રિયા, તે પ્રાપ્ત થાય છે. આ પતે તે આવી પડે છે એમ થાય એનો ગુજરાતી. આ પતેતનો અર્થ આવી પડી, પતેત એટલે પડી, આ પતેત એટલે આવી પડી. આ પતેત ઉપરથી આવી પડેલો શબ્દ છે. હિન્દીમાં તો આ પડી એમ કહેવાય છે, ગુજરાતીમાં એક શબ્દ વધારે છે, આ વી એક અક્ષર. હિન્દીમાં તો આ આ પડી, આનો આ જ રાખ્યો છે એ લોકોએ, વચ્ચે નથી કાંઈ નાખ્યું. આ પતેત એટલે આવી પડી છે, એને પ્રાપ્ત થઈ છે એમ કીધું. ભાવાર્થામ છે કે જેમ કોઈને રોગ શોક દરિદ્ર વાંછા વિના જ હોય છે, જો અશુભ કર્મનો ઉદય વાંછા વિના પણ ભોગવવો પડે તો શુભ કર્મનો ઉદય પણ વાંછા વિના ભોગવવો પડે. અજ્ઞાન દશામાં તો જીવ મૂર્ખામી કરે છે, તેની વાંછા કરી લે છે. બાકી તો વાંછા વિના પણ આવવાનો છે, જ્ઞાનીને આવે છે. જેમ અશુભ કર્મનો ઉદય વાંછા વિના આવે છે, એમ શુભ કર્મનો ઉદય પણ વાંછા વિના આવે છે. આ ઘણા નથી કહેતા ભાઈ, નસીબાડે પાંદડું છે. નસીબાડે પાંદડું એટલે હું ખાવ દરિદ્રી હતા, એમાંથી શી ખબર કેમ પણ બધું એકદમ ચાલુ થઈ ગયું. એટલે જે નાખે હવળું ડબલ ત્રણ ગણું ચાર ગણું એની કલ્પના ન હોય એટલું થવા માંડે. કેમ? કે તો પૂર્વકર્મનો ઉદય આવી પડે છે, પણ એ વખતે જીવ અભિલાષા કરે છે પૂર્વના ગ્રહિત નિશ્ચયને કારણે, કે આ મને સારું છે, આ મને સારું છે, આ મને ઈષ્ટ છે. શું એટલે ત્યાં વાંછા કરી લે છે. એવી જ રીતે અનુકૂળ ન હોય તો આ મને નથી સારું, નથી સારું, નથી સારું, એટલે એ ન જોઈએ એવી વાંછા કરે છે. એ પણ વાંછા છે. જોઈએ એ પણ વાંછા છે, મને ન જોઈએ એ પણ વાંછા છે, અને બંને આવી પડે છે દરેકને, જ્ઞાનીને કે અજ્ઞાનીને, પૂર્વકર્મને કારણે આવી પડે છે. અજ્ઞાની ભૂલ કરે છે વાંછા કરવાની, જ્ઞાની વાંછા કરવાની ભૂલ નથી કરતા, કેમ કે એની પાસે જ્ઞાન છે. આ તો પૂર્વકર્મને લઈને આવવાનું છે, તો વાંછા કર કે ન કરે એની સાથે કાંઈ લેવા દેવા નથી. વાંછાને કારણે આવે એવું કાંઈ નથી, ન વાંછા હોય તો ન આવે એવું કાંઈ નથી, એમ કહે છે. એ તો પૂર્વકર્મને કારણે જ આવે છે. ભાવાર્થામ છે કે જેમ કોઈને રોગ શોક દરિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યક દ્રષ્ટિ જીવને જો જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. જે કોઈ હોય છે તે વાંછા વિના જ હોય છે, ભલે પૂર્વકર્મનો ઉદય પાપનો હોય કે પુણ્યનો હોય, બેમાં કંઈની વાંછા નથી. હોવાની વાંછા નથી, નહીં હોવાની પણ વાંછા, પ્રતિકૂળ સંયોગો મને ન હો એવી પણ વાંછા નથી. શું અનુકૂળ મને સંયોગો હો એવી પણ વાંછા નથી, બેમાંથી એક નથી. આ વિચારવા જેવો વિષય છે. જે આવવાનું એ આવવાનું છે. તારી વાંછા છે એ નવો કર્મનો બંધ કરે છે, આવી ભૂલ કરવા કરે છે. જે આવવાનું એ આવવાનું છે. અનિચ્છક છે સમ્યક દ્રષ્ટિ પુરુષ. શું? વાંછા વિના જ હોય છે. કોને? અનિચ્છક છે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ, તેને બળાત્કારે હોય છે ભોગ ક્રિયા. તે હોતા સમ્યક દ્રષ્ટિ જીવ અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કરતા થયો? કેમ કરું તે? એને વાંછા નથી તો એ ક્રિયાનો કરતા એને ગણવો? ગણવો કે ન ગણવો? ન ગણાય કે અનિચ્છક છે માટે ન ગણાય એમ કેમ છે? ઈચ્છક હોય એને ગણવો, અનિચ્છક હોય એને ગણવો નહીં. સીધી વાત છે. અથવા ન કરું તે સર્વથા ક્રિયાનો કરતા સમ્યક દ્રષ્ટિ જીવ નથી. સર્વથા નથી, જાઓ કેવી દ્રષ્ટિથી જોવે છે. સર્વથા નથી એમ, આ અધ્યાત્મ છે. કર્ણાનું યુગવાળો એમ કે થોડો રાગ છે એટલું બંધન છે, જેટલો અંશે રાગ છે એટલા અંશે બંધન છે, જેટલા અંશે વિતરાગતા છે એટલા અંશે અબંધપણું છે. મોક્ષ છે, મોક્ષ મુક્ત ભાવ છે, મોક્ષ ભાવ છે એનો. પણ અહીંયા કર્ણાનું યુગનું પ્રકરણ ચાલતું નથી, અહીંયા અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે. તો અધ્યાત્મના પ્રકરણમાં શું કે? જાઓ સર્વથા નથી એને. શું? અધ્યાત્મ એમ કહે છે જાઓ સર્વથા નથી એને. સમ્યક દ્રષ્ટિ થયો કે એને જાઓ સર્વથા એને બંધ નથી, સર્વથા બંધાતો નથી, સર્વથા એને ક્રિયા નથી, સર્વથા તે કરતા નથી. અને કરતાપણું કે ભોગતાપણું એ સર્વથા જ હોય. થોડોક કરતા થોડોક અકર્તા એમ રે, થોડોક ભોગતા થોડોક અભોગતા એમ રે. તો કે નહીં, જો કરતા ભોગતા સર્વથા નથી તો બંધ પણ સર્વથા નથી. કયો? કરતા ભોગતાપણાનો બંધ એને સર્વથા નથી. એ જનન સંસારનો બંધ છે, એ સર્વથા નથી. જે સંસારનો બંધ નથી, જે બંધ સંસારથી બંધાતો નથી એને બંધ શું કહેવો? એને બંધ ગણવાની જરૂર પણ નથી રહેતી. સર્વથા ક્રિયાનો કરતા સમ્યક દ્રષ્ટિ જીવ નથી. કોનો કરતા નથી? કે ભોગ ક્રિયાનો કરતા નથી, કેમ કે ત્યાં એને કરતા પણ વર્તતો નથી. કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ? જ્ઞાયક સ્વરૂપ માત્ર છે. લ્યો, આ બીજી રીતે અર્થ કર્યા છો. શબ્દાર્થ પ્રમાણે અર્થ નથી કર્યા. શબ્દાર્થ પ્રમાણે અર્થ કરે તો સમ્યક દ્રષ્ટિ જીવ કર્મ કરે છે કે નથી કરતો કોણ જાણે, જાનાથી કહ. હું તો અહીંયા જાનાથી કહ માંથી જ્ઞાયક સ્વરૂપ માત્ર છે એમ કીધું. બીજી જ રીતે અર્થ કર્યા છે. શબ્દાર્થ પ્રમાણે અર્થ નથી કર્યા. શું? શબ્દનો અર્થ જુદો છે. અહીંયા તો બીજી જ હા, જે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ છે એ પ્રમાણે અર્થ કર્યા છે. આચાર્ય દેવ કહે છે એમ નથી અર્થ કર્યા. ઠીક, શબ્દના અર્થ આચાર્ય દેવના શબ્દો પ્રમાણે અર્થ નથી, પોતાના ભાવમાં જે આવ્યું એ પ્રમાણે અર્થ કર્યા છે. આવું કરાય ખરું? હે, આવું કરાય? કે એમનો એ પ્રકારે અર્થ કરવાનો અધિકાર છે. આમ છે, ચર્ચા થઈ હતી બહુ મોટા વિદ્વાન સાથે. ગુરુદેવ આમ અર્થ કરે છે એમ ન કરાય. લે, એ અર્થ એમ થતો નથી પછી ન કરવો જોઈએ ને? એમનો અધિકાર છે, એમ ન કરવો જોઈએ એમ કહેવાનો આપણો અધિકાર નથી પાછો. શું? એમના ભાવમાં એ વખતે એમ આવ્યું. કદાચ તમને વિષયાંતર પણ લાગે તો એમનો એમ અર્થ કરવાનો અધિકાર છે. સામાન્ય રીતે શાસ્ત્રનો સ્વાધ્યાય શાસ્ત્રના વિષયને અનુસરીને કરવામાં આવે. વિષયાંતર કરવું એ યોગ્ય નથી. છતાં પણ જ્ઞાની પુરુષ વિષયાંતર કરે તો તે તેમનો અધિકાર છે. એ ત્યાં દોષ નથી. લ્યો, ઠીક, ત્યાં એ દોષ નથી. વિષયાંતર કરે તો દોષ નથી, અર્થાંતર કરે તો દોષ નથી. વિષયાંતર કે અર્થાંતર બેકેમાં દોષ નથી. જાઓ, કેમ કે જેમનું જ્ઞાન સમ્યકપણે પરિણમ્યું છે એ જ્ઞાન જ નિર્દોષ છે. જેમનું જ્ઞાન નિર્દોષ પરિણામે, નિર્મળ પરિણામે, સમ્યક પરિણામે પરિણમો છે, એ જ્ઞાન પોતે જ નિર્દોષ છે. બધું વંદનીય છે એમ છે. એટલે એમનું જ્ઞાન, જેમનું જ્ઞાન જ સમ્યકપણે પરિણમ નિર્દોષ પરિણમો છે, એ જ્ઞાનમાં બીજા એ બીજી કલ્પના કરવા જેવી નથી. એમાં અજ્ઞાની એને મોક્ષ તો કરવા જેવી જ નથી. એ તો પોતે અપરાધી છે, અજ્ઞાની છે તો પોતે અપરાધી છે. હવે અપરાધી છે એ નિરઅપરાધીનું જજમેન્ટ લખે છે, વ્યાજબી વાત છે? બિલકુલ વ્યાજબી નથી એમ છે. દેવગુરુ શાસ્ત્રો નો પણ અવર્ણવાદ થાય આમ છે. કવિને ભાષાનું બંધન નથી, એમ જ્ઞાનીને પણ ભાષાનું કે વિષયનું બંધન નથી. હાથમાં 8 અક્ષર છે પણ પ્રાસ મેળવવા એ 3 અક્ષર કરી શકે, હાથમાં એમ કરી શકે, બરાબર છે? એમને ચાલે. શું એવી રીતે કોઈ કાપી પણ શકે, કોઈ વધારી પણ શકે ને કોઈ કાપી શકે, બધું કરી શકે. કવિને છૂટ છે. એવા અર્થ કાઢે, અહીંયા કવિ ની પણ પહોંચ હોતી નથી. કેવા છે સમય દ્રષ્ટિજી? કે જ્ઞાયક સ્વરૂપ માત્ર છે, માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈને રહી ગયા છે. લેવા કે દેવા કોઈની સાથે કાંઈ, મારું કાંઈ કોઈ, કોઈ મારું કાંઈ નથી. હું એક જ્ઞાન સ્વભાવી જ્ઞાતા જ્ઞાયક દ્રવ છું, જ્ઞાયક સ્વભાવી આત્મા છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન જ્ઞાનમય છું. સર્વથી સર્વ પ્રકારે, પછી અમુક પ્રકારે અભિન્ન, અમુક પ્રકારે ભિન્ન નહીં, ભિન્ન જ્ઞાનમય છું. દેહ હોય તો દેહાતીત સ્વરૂપ છું, પછી બીજા બધા આગા છે. તો કે દેહ છે ને, તો કે દેહાતીત સ્વરૂપ છું. અને આખું જગત છે એ શૂન્ય છે, મારામાં મારામાં એનો અભાવ છે, એટલે મારા માટે શૂન્ય છે. મારામાં શૂન્ય છે, મારામાં થોડુંક છે કે થોડુંક નથી, તો કે મારામાં જ શૂન્ય છે. તો કે આખું જગત શૂન્ય છે, જાઓ. એ ભ્રમ સત્યમ જગન મિથ્યા એમાંથી નીકળ્યું છે, મૂળ અધ્યાત્મની વાત છે. પછી આગમમાં ખેંચી ગયા, એ ભૂલ કરી, એવું જગત એ નથી, એ તો આગમનો વિષય છે, એ ક્યાં અધ્યાત્મનો વિષય છે? આ તો અધ્યાત્મથી જ કંઈ કહ્યું હતું. તથા કેવો છે સમ્યક દ્રષ્ટિ? નાયક સ્વરૂપ માત્ર છે એમ જ છે. માત્ર કહેતા સાવધાન થવાની વાત છે કે હું જ્ઞાયક જ્ઞાન સ્વરૂપી, માત્ર જ્ઞાન સ્વરૂપી છું એમ કરીને એમાં સાવધાન થવું જોઈએ. અકંપ પરમ જ્ઞાન સ્વભાવે સ્થિત, નિશ્ચળ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. શું જ્ઞાયક છે એટલે શું? કે નિશ્ચળ એવો જે પરમ જ્ઞાન સ્વભાવ, એમાં એ રૂપ થઈ ગયા છે, તદરૂપ થઈ ગયા છે, માટે એને બીજું કાંઈ લાગતો વળગતો નથી. તો કે પણ દેખાય છે એનું શું? તો કે નજર બદલી નાખ, દેખાય છે તને ખોટું દેખાય છે. ત્રાસી આંખે બે ચંદ્ર દેખાય, ખોટું દેખાય છે, એક જ છે ચંદ્ર. પણ આંખે આંખ ત્રાસી છે તો બે ચંદ્ર દેખાય છે, આંખ સીધી કરતો એક જ ચંદ્ર તો જે છે એ છે. એમ તો સરળ થઈને જો તો સમ્યક દ્રષ્ટિ તો પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. આચાર્ય એમને એ રીતે જોયા છે. અમૃતચંદ્રાચાર્ય સમ્યક દ્રષ્ટિને કેવા જોયા? કે પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે, જ્ઞાતા દ્રષ્ટા છે. માટે અમે વિશ્વાસ કરતા નથી. સમ્યક દ્રષ્ટિને બંધન થાય છે જ્ઞાનાવરણાદિ કર્મનો, એમ અમે બિલકુલ વિશ્વાસ કરતા નથી. દેખાતો નથી ક્યાંથી વિશ્વાસ કરવો એમ કે છે. અમને બીજાને એમ લાગતું હોય તો કે એને ધોખામાં છે. શેમાં છે? એ ધોખો ખાય છે, એની નજર ધોખો ખાય છે, હાથમાં કાંઈ માલ નથી અને નિરંતર નિર્જરા કરે છે. સમ્યક દ્રષ્ટિ નિરંતર નિર્જરા કરે છે, માટે નિર્જરાને વંદન કરાવ્યા છે. શું 272માં લીધું છે કૃપાળદેવે. હું જ્ઞાની પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદનીય છે, આવું પહેલું વચન છે. તેમ છતાં બુદ્ધિ કબૂલતી ન હોય તો મુમુક્ષુએ ત્યાં શું કરવું તે વિચારણીય છે, એમ કરીને વાતને મૂકી દીધી છે વિચારમાં. શું બુદ્ધિમાં ન બેસતું હોય તો એ બુદ્ધિને થપ્પડ મારીને એક વાર બેસાડી દેવી. શું તારી બુદ્ધિનું અહીંયા કામ નથી? બુદ્ધિનો ટોપલો લઈને ફરમાતો બુદ્ધિ કામ આવશે નહીં, એમ છે. યોગ્યતા કામ આવશે, બહિર્લક્ષી ઉઘાડ કામમાં નહીં આવે, એમ કેવું છે.